35 રાજર્ષિ ભર્તુહરિ વારંવાર પોતાની સોય પરોવવા પ્રયાસ કરે છે પણ દોરો કેમેય પરોવાતો નથી. એક વખતનો ભારતનો રાજવી આજ પોતાની કંથા સાંધવા ક્યાંકથી સોય દોરો શોધી લાવ્યો છે, પણ અંધકાર કેમેય સોયમાં દોરાને દાખલ થવા નથી દેતો. રાજર્ષિની આ સ્થિતિ દૂરથી ઊભા રહી નિહાળતા એક શ્રેષ્ઠી વર્યને અનુકંપા થઈ રાજર્ષિ પાસે જઈને કહ્યું, રાજર્ષિ એ મથામણ રહેવા દો, આ લો મારી રેશમી શાલ, તમારું કાર્ય સાધી શકશે. નૈણને ઉપર કરતા ભર્તુહરિએ શ્રેષ્ઠી વર્યને કહ્યું, તમે મારું એક કામ કરશો? જરૂર. તો તમારી આ નીચે મૂકેલી શાલ પાછી લઈ લો અને મને આ દોરો પરોવી દો, પણ હવે એની શી જરૂર છે? ભાઈ, મારી સાંધેલી કંથા મને જે સુખ અને શાંતિ આપશે તે તમારી રેશમી શાલ નહીં આપે. એ સુખ સગવડ લઉં તો વળી મારું મન ક્યાંક સુખની એષણા તરફ વરે. અંતરના સંતોષ વૈભવને વેચીને સાંસારિક વૈભવ ખરીદવાની મારી ઈચ્છા નથી. રાજર્ષિના સંતોષ વૈભવ આગળ શ્રેષ્ઠી વર્યને પોતાનો વૈભવ ઝાંખો લાગ્યો. સોય પરોવી નમન કરી એ ચાલ્યો ગયો. 36 ભક્ત પ્રહલાદની અનુપમ ભક્તિથી કરુણાસાગરના હૃદયમાં કરુણા પ્રગટિ પ્રગટ થઈ કહ્યું, બેટા પ્રહલાદ, માગ માગ. પ્રહલાદે પ્રભુ સામે જોયું, બે હાથ જોડી કહ્યું, પ્રભુ શું માગું? તમે ગમે તે માગ, મને હવે કંઈ એષણા નથી. પ્રભુ મારે કંઈ નથી જોઈતું, તો પણ માગ. પ્રભુએ આગ્રહ ચાલુ રાખ્યો. નમ્રતાથી પ્રહલાદે કહ્યું, તો પ્રભુ મને એવું વરદાન આપો કે જીવનમાં કદીએ આપની પાસે કાંઈ પણ માગવાની ઈચ્છા ન થાય, માત્ર ભક્તિ. તથાસ્તુ કહી પ્રભુ એ બાળકને જોઈ રહ્યા. 37 વારંવાર વનમાં જવાથી અને આવી પડતી અનેક આપત્તિથી સતી દ્રૌપદી એક વખત અકરાઈ ગયા. ધર્મરાજ યુધિષ્ઠિર પાસે આવી કહ્યું, હે દેવ, હું દ્રુપદની કુંવરી, પરાક્રમી 5 પાંડવોની પત્ની, તમારા નાના ભાઈ કૌરવોના પ્રતાપે મારે પારાવાર દુઃખ સહન કરવું પડે, અને છતાં પણ તમે કંઈ કરો નહીં. દેવી, એમાં હું શું કરી શકું? ક્રોધ તો આપનામાં છે જ નહીં. સાચી વાત. અરે, ગુસ્સે થવા જેવો પ્રસંગ હોય છતાં પણ મનુષ્ય ગુસ્સે ન થાય, એ તે કેવું? ક્ષત્રિયોને માટે તો એ કાયરતા ગણાય. ક્ષમા, એ પણ ક્ષત્રિયોનો જ ગુણ છે ને દેવી? હસતા હસતા યુધિષ્ઠિરે કહ્યું, તેથી શું, ક્ષમા જરૂર આપો, પણ આ દુષ્ટ કૌરવો તો વારંવાર આપણું અહિત કરે છે, તેઓ ક્ષમાને પાત્ર છે જ નહીં. ઉલટાનો દુષ્ટને તો દંડ આપવો ઘટે. દેવી, માર્મિક હસતા યુધિષ્ઠિરે કહ્યું, તમારું કહેવું યોગ્ય છે, પણ તમે જાણો છો ને કે ક્રોધ ન કરવાથી હું અનેક ભયમાંથી મુક્ત બનું છું. ધીર પુરુષોએ ત્યાગ કરેલા ક્રોધનો હું કેવી રીતે સ્વીકાર કરું? ક્રોધ એ તો સર્વ અનર્થોનો મૂળ છે. હું ક્રોધ કરું એવી તો મને કલ્પના પણ નથી આવતી, તો શું ક્ષમા આપે જ જવી? સતી, ક્રોધ કરવા જેવી વ્યક્તિને પણ જે ક્ષમા આપે છે તે જ શાશ્વત ધર્મને પામે છે. માટે નાહક અનુતાપ ન કરો. ક્ષમા એ જ બ્રહ્મા છે, સત્ય છે, ભૂત છે, ભાવિ છે, તપ અને શૌર્ય પણ એ જ છે. કંઈક સંતોષ પામતા સતી પોતાના કામે લાગી ગયા. 38 ગુરુ નાનક એક વખત એક ગામમાં ગયા. એ ગામનો સુબો બહુ જ જુલમી હતો. ગુરુ નાનક આવ્યા છે. જાણી લાલો સુતાર તેમની પાસે ગયો અને પોતાને ત્યાં જમવાનું આમંત્રણ આપ્યું. ગુરુએ તે સહર સ્વીકાર્યું, કારણ લાલો પરિશ્રમનો પૈસો ખાતો હતો. જમવાનો સમય થયો. સુબો પણ મીઠાઈનો થાર ભરી ગુરુ પાસે ગયો. ગુરુએ તેનો અસ્વીકાર કર્યો, કહ્યું, ભાઈ, હું તો આજ લાલા સુતારને ત્યાં જમવાનો છું, પણ ગુરુદેવ મારા અન્નનો કેમ સ્વીકાર નથી કરતા? નાનકે કહ્યું, ભાઈ, ખોટું ન લગાડીશ, પણ લાલાનું અન્ન પરિશ્રમની કમાઈનું છે, જ્યારે તારું અન્ન તો પ્રજાના નિશાસાથી ખરડાયેલું છે. સુબાની આંખો ખુલી ગઈ. તે દિવસથી તેનો જુલમ ઘટી ગયો. 39 મહાન દર્શનશાસ્ત્રી અને સંત સિસેરો એક વખત એક અમીરને મળવા ગયો. મળવાનું કામ પણ એક ગરીબને બને તો થોડીક સહાય અપાવવાનું હતું. અમીરને પોતાની ખાનદાનીનું અભિમાન હતું. સિસેરોએ પેલા ગરીબ વિશે વાત કાઢી. અમીરે કહ્યું, હું એને મદદ તો જરૂર કરત, પણ માગણી કરવા આવનાર તમે હલકા કુળના છો, જ્યારે મારું ખાનદાન તો ઘણું ઊંચું છે, એટલે શું કરવું એ પ્રશ્ન છે. સિસેરો તેનું અભિમાન પામી ગયો. તેણે કહ્યું, તમારી વાત સાચી છે, તમારા કુળની કુલીનતાનો અંત તમે છો અને મારા કુળની કુલીનતાનો હું આરંભ છું. કશી મદદની અપેક્ષા રાખ્યા વિના સિસેરો ચાલ્યો ગયો. 40 સ્વામી સદ્દાનંદ કેટલાક વખતથી બીમાર હતા. એક વખત પંડિત માલવીયાજી તેમની ખબર કાઢવા ગયા. વાતમાંથી વાત નીકળતા માલવીયાજીએ સ્વામીને કહ્યું, પણ ભલા તમે મોક્ષ માટેની આટલી જલ્દી તૈયારી કેમ કરી? સ્વામીજીએ હસીને કહ્યું, પંડિતજી, મારે વળી મોક્ષ કેવો? હું તો એટલું જ ઈચ્છું છું કે આ દેહ તજી નવા દેહે હિન્દમાં જ જન્મ લઉં અને નવી તાકાતથી દેશ સેવા અને માનવ સેવા કરું. 41 ઈસવીસન 1919ની વાત છે. સરઘસ પર સખત બંધી હતી. રસ્તા પર કોઈ નજરે ચડે તો ગોરીએ દેવાનું ખાસ ફરમાન હતું. ઠેર ઠેર ગુરખા મિલેટરી ગોઠવાઈ ગઈ હતી. એ વખતે એક સંન્યાસી મેદાનમાં આવ્યો. સામેથી અમલદારે પડકાર કર્યો, પાછા ફરો, નહીં તો વિંધાઈ જશો. સંન્યાસીના મુખ પર મૃદુ હાસ્ય હતું, આંખોમાં અજબ તેજ હતું. તેણે સામો પડકાર કર્યો, મને સુખેથી વિંધી નાખો. કંઈ છાતી ખુલ્લી કરી. જામગરી સરકતી હતી, પણ કોઈની એ બંદૂક ચાંપવાની હિંમત ચાલી નહીં. એ સાધુ હતા સ્વામી સદ્દાનંદજી. 42 કેટલાક માણસોએ ભેગા મળી એક માણસને પકડ્યો. એકે કહ્યું, બોલ, મારી વસ્તુ ક્યાં મૂકી છે? પેલાએ કહ્યું, ભાઈ સાહેબ, મેં નથી લીધી. ખોટું બોલે છે? સાચું કહું છું ભાઈ, જોઈ લો મારા ખિસ્સા. પણ પેલા કેમેય માનતા નથી. છેવટે એકે કહ્યું, આને ઈસુ ખ્રિસ્ત પાસે લઈ જઈએ. જો એ કહે કે છોડી મૂકો તો આપણે છોડી દેવો. બધા ઈસુ પાસે આવ્યા. પ્રભુ, આ માણસે અમારી વસ્તુ ચોરી છે, પણ આપતો નથી. તમે કહો તો છોડી દઈએ, નહીં તો પોલીસને હવાલે કરીએ. દયા નિતરતા પ્રેમર નયને પ્રભુએ એ માણસ સામે જોયું. પેલો જાણે દાજવા લાગ્યો. તે નીચું જોઈ ગયો. પ્રભુએ પૂછ્યું, ભલા તે એની વસ્તુ લીધી હોય તો આપી દે. પ્રભુ, હું સ્વર્ગના સોગંદ ખાઈને કહું છું કે મેં નથી લીધી. હસીને પ્રભુએ કહ્યું, ભલા સ્વર્ગના સોગંદ ન ખા, ત્યાં તો પ્રભુનું સિંહાસન છે. તો હું પૃથ્વીના સોગંદ ખાઈને કહું છું કે મેં એની વસ્તુ નથી લીધી, પણ પૃથ્વી તો પ્રભુનું પાદાસન છે, તો હું મારા ગરાના સોગંદ ખાઈને કહું છું, પણ તારું ગરું એ પણ તારું નથી. પેલો આવાક બની ગયો, પ્રભુને પગે પડ્યો, લીધેલી વસ્તુ પાછી આપી દીધી અને વારંવાર ક્ષમા યાચવા લાગ્યો. 43. એક વખત ગુરુ નાનક દિલ્હીથી ઢાકા જતા હતા. એ વખતે ઢાકા જાદુ વિદ્યામાં ખૂબ પ્રખ્યાત હતું. અનેક જાદુગરો હાથ ચાલાકી અને મંત્ર તંત્રથી નવા આવનારને આંજી દેતા. ગુરુ નાનક પાસે પણ જાદુગરો આવ્યા અને પોતાની જાદુવિદ્યા અજમાવવા લાગ્યા, પણ કોણ જાણે કેમ કોઈનું કંઈ ચાલ્યું નહીં. જાદુગરોનું અભિમાન તૂટ્યું. એકે નમ્રતાથી કહ્યું, આપની પાસે એવી તે કઈ વિદ્યા છે કે અમારા મંત્રતંત્રનું કંઈ ચાલતું નથી. બીજાએ કહ્યું, અમને એ મંત્ર આપો તો અમે પણ તેની ઉપાસના કરીએ. ગુરુ નાનકે કહ્યું, ભાઈ મારી પાસે તો એવો મહામંત્ર છે કે તેની પાસે તમારા મંત્રો નકામા બની જાય છે, તો અમને જરૂર આપો, તમે કહેશો તે કિંમત આપશું. ભાઈ એ તો સર્વસિદ્ધ મંત્ર છે, તેની કિંમત ન હોય. તો એ મંત્ર છે ઓમ સત્ય નામ. એનાથી ખુદ પ્રભુને પામી શકાય છે. બધા મંત્રનું મૂળ પણ એ જ છે. જાદુગરોએ જાદુ છોડી નવો મંત્ર અપનાવ્યો. ગુરુ નાનકની જય પોકારી. 44. સ્વામી રામકૃષ્ણ પરમહંસના પિતા ખુદીરામ ચટ્ટોપાધ્યાય પવિત્ર માણસ અને પ્રભુના પરમ ભક્ત હતા. એક દિવસ ગામના જમીનદારે આવીને કહ્યું, ખુદીરામ કેમ ભાઈ, તમારું એક કામ પડ્યું છે, બોલો ને. જુઓ, એક ખેડૂત પર મેં કેસ કર્યો છે. હવે ખેડૂત અદાલતમાં કહે છે કે ખુદીરામ જે ન્યાય કરે તે મને કબૂલ. એમ? હા, તમે એમ ન કહો કે એનું ખેતર મારી પાસે ઘણા વર્ષોથી ગીરે છે. ના, ખુદીરામે ચોખ્ખું સુણાવી દીધું, એમાં તમને જ લાભ છે. ભલે હોય, પણ હું સત્ય નહીં છોડું. તમે કહો એટલા રૂપિયા આપું. જુઓ ભાઈ, પૈસા મારે નથી જોઈતા, સત્યને હું કોઈ કારે છોડવાનો નથી. માટે તમારું ભલું ઈચ્છતા હો તો સત્વર આ ઘર છોડીને ચાલ્યા જાઓ, નહીં તો મારે ન છૂટકે બહાર કાઢવા પડશે, ગામમાં રહેવું ભારે પડશે. હં? જમીનદારે બીક બતાવી. સત્યનો પક્ષ લેતા સહન કરવું પડે તોય શું. ધૂંધવાતો જમીનદાર ચાલ્યો ગયો અને બીજે જ દિવસે ખુદીરામે એ ગામ છોડી દીધું. 45. ગંગા નદીને કિનારે સ્વામી રામકૃષ્ણ સમાધિ લગાવીને બેઠા છે. ભક્તજનો, ભાવિકો અને દર્શન અભિલાષીઓ તેમને પવિત્ર સાધુ માની તેમની પાસે પૈસા મૂકતા જાય છે. સ્વામીજીને તેની કંઈ ખબર નથી. થોડી વારમાં તો કેટલાય રૂપિયા ભેગા થઈ ગયા. સ્વામીજી સમાધિમાંથી ઉઠ્યા, જોયું તો રૂપિયાનો ઢગલો પડ્યો છે. તેમના મુખ પર સ્મિતની લકીર દોડી ગઈ. એક હાથમાં દૂરની ચપટી ભરી અને બીજી મુઠ્ઠીમાં રૂપિયા લીધા અને ગંગા મૈયામાં પધરાવવા લાગ્યા. ભક્તજને આવીને કહ્યું, પ્રભુ આ શું કરો છો? ભાઈ ચપટી દૂરને ગંગામાં પધરાવું છું, પણ પૈસા એ સાથે છે ને. એમ? મારે મન તો સોનું એ દૂર છે અને દૂર એ સોનું છે, કારણ કે એ ધૂળમાંથી મને પ્રભુ ભક્તિ કરવા આ માનવ દેહ મળ્યો છે. એમ કહી તેમણે બધાય રૂપિયા ગંગાના અગાધ જળમાં પધરાવી દીધા. ભક્તજનો જોઈ રહ્યા. 46. નાગ મહાશય ખોટા ઢોરને ધિક્કારતા એક દિવસ એમને ત્યાં એક સાધુ આવ્યો. તે ગાંજો પીવાનો ઘણો શોખીન હતો. પોતે ઘણું જાણે છે અને ધારે તે કરી શકે છે એવી જાતની બડાઈ મારવા લાગ્યો. નાગ મહાશયે કહ્યું, ભાઈ, સિદ્ધિઓ તો પ્રભુ માર્ગમાં આડે આવે છે. સાધુએ કહ્યું, હું ઘણો શક્તિશાળી છું એમ. કઈ શક્તિ છે તમારામાં? નાગ મહાશયે પૂછ્યું. સાધુએ કહ્યું, હું 7 દિવસ વિષ્ઠા ખાઈને જીવી શકું છું, એમાં શું નવાય? નાગ મહાશયે કહ્યું, ભૂંડ તો આખી જિંદગી વિષ્ઠા ખાઈને જ રહે છે. હું ઘણો વખત સુધી નગ્ન રહી શકું છું. મને ટાઢ તડકો કે વરસાદ પીડા કરી શકતા નથી. બસ એટલું જ, નાગ મહાશયે જરા પણ આશ્ચર્ય પામ્યા વિના કહ્યું. પશુ પક્ષીઓ નગ્ન જ રહે છે, તેઓને પણ ટાઢ તડકો કે વરસાદ પીડા કરતા નથી. સાધુ જરા ખચકાયો, બોલ્યો, હું કંદમૂળ ખાઈને રહી શકું છું, છતાં મને શરીરમાં દાહ ઉત્પન્ન નથી થતો. નાગ મહાશયે એટલી જ શાંતિથી ઉત્તર આપ્યો, બકરા ઘેટા એવું જ ખાય છે, એમાં શી બાદ દોરી? નાગ મહાશયના ઉત્તરથી સાધુ સ્તબ્ધ થઈ ગયો, પગે લાગી ચાલતો થયો. 47. વરસાદ જોરથી વરસતો હતો. પવન પણ જોરમાં ફૂંકાતો હતો. રાત જામતી હતી. બહાર ઘોર અંધકાર હતો. નાગ મહાશયને ત્યાં 2 અતિથિઓ આવ્યા. ભાઈ, આજની રાત પડી રહેવા દેશો? જરૂર આવો, અંદર આવો. ફરી નાગ મહાશયે એમને અંદર બોલાવ્યા. એ વખતે પતિ પરાયણ સ્ત્રીએ રસોઈ કરી અતિથિને જમાડ્યા. એમના ઘરમાં 3 જ ઓરડી હતી. 1 ઓરડી કંઈક ઠીક હતી, બાકી બીજી 2માં તો પાણી ગળતું હતું. નાગ મહાશયે અતિથિઓને પેલી સારી ઓરડીમાં સુવડાવ્યા. બહાર આવી પત્નીને કહ્યું, આજે તો આપણે પ્રભુનો મોટો ઉપકાર માનવો જોઈએ. કેમ? પત્નીને સમજણ ન પડતા પૂછ્યું. કારણ કે અતિથિની આપણને તક મળી છે અને પોતાની પત્ની સાથે પ્રભુ ભજન કરતા તેમણે આખી રાત પસાર કરી. 48. નિઝામ સરકારના કલ્યાણ ગામમાં માણિક પ્રભુ થઈ ગયા. તેમને એક વિરોધી હતો. તે વેદાંત શાસ્ત્રમાં નિપુણ હતો. પ્રભુની કીર્તિ સાંભળી તે તેમને ધિક્કારવા લાગ્યો અને તેમની પરીક્ષા કરવા તે કલ્યાણ આવ્યો. 20 દિવસ સુધી જુદા જુદા બ્રાહ્મણો સાથે શાસ્ત્રાર્થ કરી તેમને હરાવ્યા. પ્રભુની નિંદા કરીને કહેવા લાગ્યો, અરે માણિક, પ્રભુના સા ભાર છે, એમને પણ હરાવી નાખીશ, તાકાત હોય તો આવી જાય. પ્રભુના ભક્તો ત્રાસી ગયા. સૌ પ્રભુ પાસે ગયા. કહેવા લાગ્યા, પ્રભુ, હવે તો હદ થાય છે. સેની ભાઈ, હવે નથી રહેવાતું. બીજાએ કહ્યું, કેમ? આપનાથી શું અજાણ્યું છે? પેલો બ્રાહ્મણ કેવી નિંદા કરે છે. પ્રભુ કંઈ ન બોલ્યા, મરક મરક હસ્યા કર્યું. બીજે દિવસે પેલો બ્રાહ્મણ ઓટલા પર બેસીને મોટી પંડિતાઈની વાતો કરતો હતો. એટલામાં દત્તુ નામનો એક હજામ નીકળ્યો. પંડિતજીએ કહ્યું, અલ્યા દત્તુ, હજામત કરીશ? દત્તુએ માર્ગમાં કહ્યું, હા પંડિતજી, આપની હજામત કરવા જ આવ્યો છું. આપને હજામત ચઢી ગઈ છે. પંડિતજી ઠંડુ પાણી લઈ હજામત કરાવવા બેઠા. દત્તુએ કહ્યું, મહારાજ, ઠંડી સખત પડે છે, પાણી જરા ગરમ હોય તો ઠીક પડે. તારી વાત સાચી છે, પણ હજુ ચૂલો પેટાવ્યો નથી. દત્તુએ કહ્યું, એમ કેમ કહો છો? તમારા પેટમાં જઠરાગ્નિ તો છે, એનાથી પાણી ગરમ કરી લો ને. એમ તે કોઈ દિવસ બનતું હશે? પંડિતજીએ હસીને કહ્યું, હા, તમારામાં ખરું બ્રહ્મ તેજ અને સિદ્ધિ હોવા જોઈએ. દત્તુએ કહ્યું. પંડિતજી એકદમ ગુસ્સે થઈ ગયા. અલ્યા મૂર્ખ, તું નાને મોઢે મોટી વાત કરે છે, મારા જેવા વિદ્વાનનું અપમાન કરતા શરમ નથી આવતી? એમાં અપમાન ક્યાં આવ્યું? આ તો સાચી વાત કરી. તારામાં પણ જઠરાગ્નિ છે, બહુ મોટી વાત કરે છે તો તું જ તપાવી આપને. દત્તુએ કહ્યું, ભલે. એટલા ઉપર જય શ્રી માણિક પ્રભુ કહી લાંબો સૂતો અને પેટ પર વાટકી મૂકી માણિક પ્રભુનું નામ લેતો લેતો આંખો મીચી તે સૂઈ ગયો. આશ્ચર્ય, થોડી વારમાં તો પાણી ઉકરવા લાગ્યું. પંડિતજી વિચારમાં પડ્યા, દત્તુને પગે લાગ્યા અને કહેવા લાગ્યા, દત્તુ હવે તું જ મને તારા માણિક પ્રભુના દર્શન કરાવ. પંડિતજીએ માણિક પ્રભુના દર્શન કર્યા અને તે દિવસથી તેમના પરમ ભક્ત બની ગયા. 49. ભગવાન બુદ્ધ પાસે એક ભિક્ખુ આવ્યો. પ્રભુ, આજ તો ભારે થઈ. કેમ, શું થયું? જુઓ ને, ત્યાં સામે પેલો ભિખારી ઊભો છે. અરે, મેં એને ભિક્ષાન પર ઉપદેશ આપ્યો, દેહ અને આત્મા ઉપર ઉપદેશ આપ્યો, પણ એને કંઈ અસર જ ન થઈ. કોણ જાણે કેમ, સેમાય એનું મન ન લાગ્યું. પ્રભુએ કહ્યું, એને મારી પાસે લઈ આવ. ભિખુ દોડ્યો, ભિખારીને પ્રભુ પાસે લાવ્યો. બુદ્ધ ભિખારીની સ્થિતિ જોઈ ભિખુને કહ્યું, આને પેટ ભરીને ભોજન કરાવો. એને પેટ ભરીને ભોજન કરાવવામાં આવ્યું. બુદ્ધ કહ્યું, હવે એને અંદર જઈ આરામ કરવાનું કહે. ભિખુએ આજ્ઞા પ્રમાણે કર્યું. છેવટે ભગવાન પાસે આવી હાથ જોડી ઊભો રહ્યો. કેમ, ભગવાને પૂછ્યું. પ્રભુ, આપે એને કંઈ ઉપદેશ તો ન આપ્યો. હસીને પ્રભુએ કહ્યું, બેટા, આજે એને ઉપદેશ કરતા ભોજનની વધારે જરૂર હતી. આજે જીવશે તો કાલે એ જરૂર ઉપદેશ સાંભળશે. ભિખુની શંકા ટરી ગઈ. 50. મહાત્મા સરયુદાસજી પાસે મહાજન આવ્યું. કહે, મહારાજ, અમારે ભંડારો કરવો છે, જરૂર કરો. મહાત્માએ કહ્યું, તેમાં આપ પધારો તો આનંદ આવે. આવીશ. મારે સાધુને શું, જ્યાં ભિક્ષા ત્યાં ભોજન. ખુશ થતું થતું મહાજન ગયું. રૂડા રૂપારા ભોજન તૈયાર કર્યા, સાથે કંસાર બનાવ્યો. મહારાજને ખબર પડી. જમવાના સમયે પોતા સાથે બાજરીના બે રોટલા લેતા ગયા. સૌ જમવા બેઠા. પતરારી ન ખાઈ, કંસાર પીરસાયો. મહારાજે કંસાર લેવાની ના પાડી. સાથે લાવેલા બે રોટલા પતરાવારીમાં મૂક્યા. મહારાજનો આગેવાન આવ્યો. તેણે પૂછ્યું, મહારાજ, આમ કેમ કર્યું? અમારી કંઈ ભૂલ થઈ હોય તો ક્ષમા માંગીએ છીએ. ના રે ભાઈ, ભૂલ સાની? તો પછી એક અરીસો લાવો. અરીસો આવ્યો. મહારાજે થોડો કંસાર લીધો, અરીસા પર ઘસ્યો. અરીસો ચીકણો થઈ ગયો. પછી રોટલાનો ભૂકો કરી અરીસા પર બભરાવ્યો અને ધીરેથી લૂછી નાખ્યો. અરીસો ઉજરો બની ગયો. જોયું. મહારાજે કહ્યું, નમન કરી મહારાજને કહ્યું, મહારાજ, અમે ન સમજ્યા. મહારાજે કહ્યું, જુઓ ભાઈ, સાધુ સંતોને કંસાર વગેરે જમાડો તો તેનું મન મેલું થઈ જાય. તેમને તો રોટલો જ હોય તો જ મન ચોખ્ખું રહે. સમજ્યા? જાઓ ભાઈ, હું તો રોટલો જ ખાઈશ. કચવાતા મને મહાજન કામે લાગી ગયું. મહારાજની વાત તેમને સાચી લાગી. 51. અરે, એકાએક આ શું થઈ ગયું? સૌ કોઈ એકબીજાને પ્રશ્ન પૂછતા હતા, કોઈને સૂઝ નહોતી પડતી. મૂર્તિઓ કેમ વિમુખ બની ગઈ? મંદિરમાંથી આછો ગણગણાટ આવતો હતો, પણ કોઈ રહસ્ય શોધી શકતું ન હતું. વાદીરાજ ઉડપીમાં નહોતા. અત્યંત કનકદાસને મંદિરના તળાવમાં સ્નાન કરી પ્રભુના દર્શન કરવાનું મન થયું, પરંતુ બ્રાહ્મણો તેમને અંદર જવા નહોતા દેતા. જેટલી વાર જવા પ્રયત્ન કર્યો એટલી વાર બ્રાહ્મણોએ દ્રેષથી તેમને પાછા કાઢ્યા. નિરાશ થઈને કનકદાસ મંદિર પાછળ ગયા અને ત્યાં કરુણામાં પોતાનું હૃદય ઠાલવી નાખ્યું. પ્રભુથી રહેવાયું નહીં. મૂર્તિ કર્મકાંડી બ્રાહ્મણોથી વિમુખ બની ગઈ. એ દરમિયાન વાદીરાજ આવી પહોંચ્યા. વસ્તુ સ્થિતિ જાણી એમણે તરત જ કહ્યું, જરૂર તમે કનકદાસનો કંઈ ગુનો કર્યો હશે. તે વિના વાસુદેવ આચાર ધર્મ તરફ પીઠ ન ફેરવે. જોયું તો મંદિરની પાછળ કનકદાસ એ જ કરુણાથી ભજન કરતા હતા. વાદીરાજે મંદિરની પાછળથી દિવાલને કોરાવી ત્યાં જારી મૂકી અને કનકદાસને દર્શન થયા. આજે પણ એ બારી કનકબારીના નામથી ઓળખાય છે. 52. ગુરુ વશિષ્ઠજી પાસે આવી ભરત ઊભા રહ્યા. કેમ બેટા? વશિષ્ઠજીએ પૂછ્યું. ગુરુદેવ, એક ઈચ્છા છે. કહે. આપ તો મારા ગુરુબંધુ શ્રી રામના પણ ગુરુ છો અવશ્ય, અને તેમણે આપની આજ્ઞા કદી નથી ઉતાપી. જરૂર. તો આપ એક આજ્ઞા ન કરો. સેની? તેમને વનમાં જતા અટકાવી અયોધ્યા પાછા ફરવાની આજ્ઞા ન કરો. વશિષ્ઠજી હસી પડ્યા. બોલ્યા, બેટા, તારો બંધુ પ્રેમ અમાપ છે. હું આજ્ઞા કરું તો રામ જરૂર એ આજ્ઞા માને, પણ તું જાણે છે કે એ મર્યાદા પુરુષોત્તમ છે. એમને જ જો હું આવનારી આપત્તિમાંથી પાછા બોલાવી લઉં તો પછી સામાન્ય જનસમૂહને દુઃખમાં આશ્વાસનરૂપ કોણ બને? કેવી રીતે? કેમ, સામાન્ય જનસમૂહ દુઃખમાં પણ આશ્વાસન લે કે ભગવાન શ્રીરામને કેવા દુઃખો પડ્યા હતા, ત્યાં આપણે કોણ માત્ર? સમજો ગુરુદેવ, અને નમન કરી ભરત અયોધ્યા પાછા ફર્યા. 53. મહર્ષિ ઋભુ જનપથ પર જઈ રહ્યા હતા. લોકોની ભીડ સારી હતી. તેમણે ચોપદારને પૂછ્યું, ભાઈ, આ સાની ભીડ છે? અરે સાધુ, તમને ખબર નથી? જો ત્યાં હાથી પર રાજાની સવારી આવી રહી છે. મહર્ષિએ નજર નાખી. હાથી પર રાજા બેઠો હતો. સવારી આગળ વધતી હતી. મહર્ષિએ ફરી પૂછ્યું, પણ ભાઈ, આમાં રાજા કોણ છે અને બીજા લોકો કોણ છે? ચોપદારે કંઈક ગુસ્સે થતાં કહ્યું, હાથી ઉપર બેઠા છે તે રાજા છે અને બીજા લોકો નીચે છે. પણ ઉપર શું અને નીચે શું? ચોપદાર ગુસ્સે થયો. તેણે મહર્ષિને નીચે પાડી નાખ્યા અને તેના ઉપર ચડી બેઠો. પછી ગુસ્સામાં કહ્યું, કેમ, હવે ખબર પડી ને? જો હું રાજાની જેમ તારી ઉપર છું અને તું લોકોની જેમ નીચે છે. મહર્ષિએ જરા પણ ગુસ્સો કર્યા વિના શાંતિથી કહ્યું, ભાઈ, જો તું રાજાની જેમ ઉપર હો તો મને કહેને કે તું કોણ છે? ચોપદાર શર્મિંદો પડી ગયો. તેની પાસે જવાબ નહોતો. મહર્ષિના ચરણમાં પડી અપરાધ માટે વારંવાર ક્ષમા યાચવા લાગ્યો. મહર્ષિએ હસતા હસતા કહ્યું, ભાઈ, કોણ કોનો અપરાધ કરે છે? જો એક જ વૃક્ષની ડાળી કદાચ પરસ્પર અથડાય તો અપરાધ થયો ગણાય? આપણે સૌ એક જ વૃક્ષની ડાળી છીએ. સૌમાં એક જ આત્મા વસે છે. પોતાની કરણી પર પશ્ચાતાપ કરતો ચોપદાર ચાલ્યો ગયો. 54. કંઈક બીક પામતો કંઈક સંકોચ પામતો એક શિષ્ય વશિષ્ઠજી પાસે આવીને ઊભો રહ્યો. કેમ બેટા, આશ્રમ છોડી અહીં આવ્યો? ગુરુદેવ, આજ કેટલાય વખતથી એક શંકા છે, નિવારણ કર. આપ તો અનેક વિદ્યાના જ્ઞાતા છો, તો આપ એ વિદ્યાના પ્રભાવથી આપણને ઉપદ્રવ કરતા વિશ્વામિત્રના આ રાક્ષસોને ભસ્મ કેમ નથી કરી દેતા? બેટા, તારી વાત સાચી છે. હું ધારું તો વિશ્વામિત્રે ઉપદ્રવ કરવા મોકલેલા અને યજ્ઞમાં વારંવાર ખલેલ પહોંચાડતા એ રાક્ષસોને ઘડીમાં ભસ્મ કરી દઉં. પણ એવો ક્રોધ કરી હું મારું બ્રહ્મતપ ગુમાવવા નથી માંગતો. ક્રોધ એ મહાન શત્રુ છે, એને મેં જીત્યો છે. હવે એ ક્રોધને હું ફરી વિજયી બનાવવા નથી માંગતો. શંકાનું સમાધાન થતાં શિષ્ય ચાલ્યો ગયો. 55. સ્વામી વિવેકાનંદ એક વખત ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. તેઓ જે ડબ્બામાં બેઠા હતા તે ડબ્બામાં બે અંગ્રેજોએ સ્વામીજીને જોયા. પોતાની સાથે એક કારો માણસ અને તે પણ સંન્યાસી જેવો પ્રવાસ કરે તે એમને ન રૂચ્યું. બંને જણા અંગ્રેજીમાં સ્વામીજીને ગારો દેવા માંડ્યા. થોડી વાર તો સ્વામીજી કંઈ ન બોલ્યા અને જાણે કંઈ જાણતા ન હોય તેમ શાંતિથી બેસી રહ્યા. એકે કહ્યું, આ નાગડો અહીંથી હટાવવો જોઈએ, સ્વામીજીથી હવે ન રહેવાયું. તેમને થયું, આમને કંઈક પાઠ ભણાવવો જોઈએ. શુદ્ધ અંગ્રેજીમાં સ્વામીએ તેમને કહ્યું, અમે તો એ યુગના માનવ છીએ કે જે યુગમાં તમારા દાદા આદમ અને દાદી ઈવ ઈડનના બગીચામાં તદ્દન નગ્ન શરીરે રઝરવામાં જરાય લજ્જા નહોતા પામતા. અંગ્રેજો આશ્ચર્ય પામ્યા. શું તમે અંગ્રેજી જાણો છો? એકે પૂછ્યું. જાણતા હો તો અમને કેમ કંઈ કહ્યું નહીં? બીજાએ કહ્યું, સ્વામીજીએ કહ્યું, ભાઈ આવું તો મારે રોજ બને છે, પછી તમારા જેવા અણસમજૂને કહેવાથી શો ફાયદો? તમારું નામ? એકે પૂછ્યું. વિવેકાનંદ. ઓહ, તમે જ સ્વામી વિવેકાનંદ? કંઈ? બંનેએ વિનયથી વંદન કરી ભાવભર્યા શબ્દો ઉચ્ચાર્યા. આપ શ્રીના દર્શનથી અમારી ઈચ્છા આજે પૂરી થઈ. 56. ડાકોરમાં હરિદાસ નામના એક ભગત થઈ ગયા. એક વખત ભજન કરવામાં તેઓ મસ્ત હતા. ત્યાં તેમના પાડોશી આવ્યા. ભગતની નજીક જઈ ધીરેથી કહ્યું, ભગત. પણ ભગત તો પ્રભુ ભક્તિમાં એવા લીન હતા કે તેમને કંઈ સંભળાયું નહીં. પેલાએ ફરી કહ્યું, ભગત. જાણે ઊંઘમાંથી ઉઠતા હોય તેમ ભગતે કહ્યું, કેમ ભાઈ, નાહક પ્રભુ ભક્તિમાં શા માટે ખલેલ પહોંચાડો છો? તમારા પુત્ર દેવ થયા છે, પેલાએ દબાતા સ્વરે કહ્યું. જરા પણ શોકની છાયા મુખ પર લાવ્યા વિના ભગતે કહ્યું, ચાલો આવું છું. આવનારને આશ્ચર્ય થયું કે દીકરા જેવો દીકરો મરી ગયો અને ભગતને કંઈ દુઃખ નથી થયું. પેલાનો વિચાર જાણે ભગત સમજી ગયા હોય તેમ બોલ્યા, ભાઈ ઈશ્વરની વસ્તુ ઈશ્વરને પાછી સોંપી દેવામાં દુઃખ શેનું? અને જરાય દુઃખ વિના પુત્રને અગ્નિદાહ કરી ભગત પાછા ભજનમાં લાગી ગયા. 57. ગ્રીક તત્વજ્ઞ સંત ડાયોજિનિયસ પાસે એક અમીર આવ્યો. ભાવભરી રીતે એક સુંદર શરાબની બાટલી મૂકી તેણે કહ્યું, લો, આ ખાસ તમારે માટે લાવ્યો છું. ડાયોજિનિયસે ઉપર જોયું, પછી શરાબની બાટલી સામે જોયું. પેલાએ કહ્યું, બહુ જ કિંમતી છે. ડાયોજિનિયસે બાટલી હાથમાં લીધી, બુચ ઉગાડ્યો અને ધીરેથી ઊંધી વારી અને શરાબને જમીન ઉપર ઢોરી દીધો. અમીરે કહ્યું, અરે તમે ગાંડા તો નથી થઈ ગયા ને? કેમ આવા કિંમતી શરાબને કેમ દૂરમાં મેળવી દીધો? ડાયોજિનિયસે કહ્યું, ભાઈ એ શરાબને પીને આપણા કિંમતી માનવ જીવનને દૂરમાં મેળવી દેવા કરતાં આ શરાબને જ ધૂળમાં મેળવી દેવો શું યોગ્ય નથી? અમીર સમજી ગયા. શરાબ ન પીવાની પ્રતિજ્ઞા લઈ એ તત્વજ્ઞે વિનયથી નમ્યો. 58. સંત કબીર પાસે એક શ્રીમંત આવ્યો. 1000 સોના મોરની ભેટ ધરી બોલ્યો, દાસની આટલી ભેટ ગ્રહણ કરો. કબીરે કહ્યું, ભાઈ હું ગરીબની ભેટ લેતો નથી. પણ કબીરજી, હું કંઈ ગરીબ નથી. કબીરે પૂછ્યું, તમારી પાસે કેટલું ધન છે? 1,00,000, 2,00,000 કે તેથી વધુ? લગભગ એટલું જ. દર વર્ષે તે વધે જ જાય છે ને? જી હા. અને તે ખૂબ વધે એમ તમે ઈચ્છો છો ને? આપની અને ભગવાનની કૃપાથી. તો ભાઈ, હવે તું જ કહે કે જેની તૃષ્ણા હજી મટી નથી તે કેમ ગરીબ ન હોય? ભગવાને જે કંઈ આપ્યું હોય તેનાથી જેને સંતોષ થતો નથી તે મનથી ગરીબ જ છે. અને તેવા પાસેથી કંઈ પણ લઈ હું તેને બધું ગરીબ બનાવવા માંગતો નથી. શ્રીમંત તે દિવસે સંતોષનું સુખ બરાબર સમજી ગયો.